ओम शांति। गुड मॉर्निंग। 1 फरवरी 2025 ना रोज ना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, आप आत्माओनो स्वधर्म शांति छे। तमारो देश शांति धाम छे। तमे आत्मा शांत स्वरूप छो, एटले तमे शांति मांगी न शको। मीठा बाळको, आप आत्माओनो स्वधर्म शांति छे। तमारो देश शांति धाम छे। तमे आत्मा शांत स्वरूप छो, एटले तमे शांति मांगी न शको। प्रश्न छे, तमारू योग बळ कई कमाल करे छे? उत्तर छे, योग बळ थी तमे आखी दुनियाने पवित्र बनावो छो। तमे केटला थोड़ाक बाळको योग बळ थी आ आखो पहाड़ उठावीने सोनानो पहाड़ स्थापन करो छो। पांच तत्व सत्व प्रधान थई जाए छे, सारू फल आपे छे। सत्व प्रधान तत्व थी शरीर पण सत्व प्रधान बने छे। त्याना फल पण बहुज मोटा मोटा स्वादिष्ट होय छे। ओम शांति। जारे ओम शांति कहवाय छे तो खूब खुशी थवी जोईए, कारण के हकीकतमां आत्मा छे ज शांत स्वरूप, एनो स्वधर्म ज शांत छे। आना पर सन्यासी पण कहे छे, शांतिनो तो तमारा गळामां हार छे, शांतिने बहार क्यां शोधो छो? आत्मा स्वतः शांत स्वरूप छे। आ शरीरमां पार्ट भजववा આવવું પડે છે। આત્મા સદા શાંત રહે તો કર્મ કેવી રીતે કરશે? કર્મ તો કરવાના જ છે। હા, શાંતિધામમાં આત્માઓ શાંત રહે છે, ત્યાં શરીર નથી। આ કોઈ પણ સંન્યાસી વગેરે નથી સમજતા કે આપણે આત્મા છીએ, શાંતિધામમાં રહેવા વાળા છીએ। બાળકોને સમજાવ્યું છે, શાંતિધામ આપણો દેશ છે, પછી આપણે સુખધામમાં આવીને પાઠ ભજવીએ છીએ, પછી રામણ રાજ્ય હોય છે દુઃખધામમાં। આ 84 જન્મોની કહાણી છે, ભગવાન ઉવાચ છે ને અર્જુન પ્રત્યે કે તું સ્વયંના જન્મોને નથી જાણતો। એકને કેમ કહે છે? કારણ કે એકની ગેરંટી અર્થાત ખાતરી છે। આ રાધા કૃષ્ણની તો ગેરંટી છે ને, તો એમને જ કહે છે। આ બાપ પણ જાણે છે, બાળકો પણ જાણે છે કે આ છે બધા બાળકો। બધા તો 84 જન્મ લેવાવાળા નથી, કોઈ વચ્ચે આવશે, કોઈ અંતમાં આવશે। આમનું તો સર્ટેન અર્થાત નિશ્ચિત છે। આમને કહે છે, હે બાળકો, તો આ અર્જુન થયા ને, રથ પર બેઠા છે ને। બાળકો સ્વયં પણ સમજી શકે છે, અમે જન્મ કેવી રીતે લઈશું? સર્વિસ જ નથી કરતા તો સતયુગ નવી દુનિયામાં પહેલા કેવી રીતે આવશે? એમની તકદીર ક્યાં છે? પછી જે જન્મ લેશે તેમના માટે તો જૂનું ઘર થતું જ હશે ને। હું આમના માટે કહું છું, જેમના માટે તમને પણ સર્ટેન છે, તમે પણ સમજી શકો છો। મમ્મા બાબા 84 જન્મ લે છે, કુમારકા છે, જનક છે, આવા આવા મહારથી જે છે તે અંતમાં આવા આવા મહારથી જે છે તે 84 જન્મ લે છે। જે સર્વિસ નથી કરતા તો જરૂર થોડા જન્મ પછી આવશે, સમજે છે? અમે તો નાપાસ થઈ જઈશું, અંતમાં આવી જઈશું। સ્કૂલમાં દોડીને નિશાના સુધી આવીને પછી પાછા જતા રહે છે ને, બધા એક રસ થઈ ન શકે। રેસમાં જરા 5 ઇંચનો પણ ફરક પડે છે તો ફાયદામાં આવી જાય છે. આ પણ અશ્વ રેશ છે. અશ્વ ઘોડાને કહેવાય છે, રથને પણ ઘોડો કહેવાય છે. બાકી આ જે દેખાડે છે, દક્ષ પ્રજાપિતાએ યજ્ઞ રચ્યો એમાં ઘોડાઓને હવન કર્યા, આ બધી વાતો નથી. નથી દક્ષ પ્રજાપિતા, નથી કોઈ યજ્ઞ રચ્યો. પુસ્તકોમાં ભક્તિ માર્ગની કેટલી દંતકથાઓ છે, તેનું નામ જ કથા છે. ખૂબ કથાઓ સાંભળે છે. તમે તો આ ભણો છો, ભણતરને કથા થોડી કહેવાશે. સ્કૂલમાં ભણે છે, મુખ્ય ઉદ્દેશ હોય છે, અમને તો આ ભણતરથી આ નોકરી મળશે, કાંઈ ને કાંઈ મળે છે. હવે આપ બાળકોએ દેહી અભિમાની ખૂબ બનવાનું છે. આ જ મહેનત છે. બાપને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે. ખાસ યાદ કરવાના હોય છે. એવું નહીં કે હું તો શિવ બાબાનો બાળક છું ને, પછી યાદ શું કરું. ના, યાદ કરવાના છે પોતાને વિદ્યાર્થી સમજીને. આપણને આત્માઓને શિવ બાબા ભણાવી રહ્યા છે, આ પણ ભૂલી જાય છે. શિવ બાબા એક જ શિક્ષક છે, જે સૃષ્ટિના આદિ મધ્ય અંતના રહસ્ય સંભળાવે છે. આ પણ યાદ નથી રહેતું. દરેક બાળકે પોતાના દિલને પૂછવાનું છે કે કેટલો સમય બાપની યાદ રહે છે. વધારે સમય તો બાહ્ય મુક્તામાં જ જાય છે. આ યાદ જ મુખ્ય છે. આ ભારતના યોગની જ ખૂબ મહિમા છે. પરંતુ યોગ કોણ શીખવાડે છે, આ કોઈને ખબર નથી. ગીતામાં શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. હવે શ્રી કૃષ્ણને યાદ કરવાથી તો એક પણ પાપ નહીં કપાશે, કારણ કે એ તો શરીરધારી છે, પાંચ તત્વોના બનેલા છે. એમને યાદ કર્યા તો માટીને યાદ કરી, પાંચ તત્વોને યાદ કર્યા. શિવ બાબા તો અશરીરી છે, એટલે કહે છે અશરીરી બનો, મુજ બાપને યાદ કરો. કહો પણ છો, હે પતિ પાવન, એક તો એ તો એક થયા ને. યુક્તિથી પૂછવું જોઈએ, ગીતાના ભગવાન કોણ? ભગવાન રચયિતા તો એક જ હોય છે. જો મનુષ્ય પોતાને ભગવાન કહેવડાવે પણ છે, તો એવું ક્યારેય નહીં કહેશે કે તમે બધા મારા બાળકો છો. યા તો કહેશે તત્ત્વમ, યા તો કહેશે ઈશ્વર સર્વવ્યાપી છે. અમે પણ ભગવાન, તમે પણ ભગવાન. જ્યાં જોઉં છું તું જ તું છે, પથ્થરમાં પણ તું, એવું કહી દે છે. તમે મારા બાળકો છો, આ કહી ન શકે. આ તો બાપ જ કહે છે, હે મારા લાડલા રૂહાની બાળકો, આવું બીજા કોઈ કહી ન શકે. મુસલમાનને જો કોઈ કહે મારા લાડલા બાળકો, તો થપ્પડ મારી દે. આ એક જ પારલૌકિક બાપ કહી શકે છે. બીજું કોઈ સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપી ન શકે. 84ની સીડીનું રહસ્ય કોઈ સમજાવી ન શકે, નિરાકાર બાપ સિવાય. એમનું અસલ નામ છે જ શિવ. આ તો મનુષ્યોએ અથા નામ રાખી દીધા છે. અનેક ભાષાઓ છે તો પોત પોતાની ભાષામાં નામ રાખી દે છે, જેમ બોમ્બેમાં બબુલનાથ કહે છે. પરંતુ તે અર્થ થોડી સમજે છે. તમે સમજો છો કાંટાઓને ફૂલ બનાવવા વાળા છે. ભારતમાં શિવ બાબાના હજારો નામ હશે, અર્થ કાંઈ નથી જાણતા. બાપ બાળકોને જ સમજાવે છે. એમાં પણ માતાઓને બાબા વધારે આગળ કરે છે. આજકાલ સ્ત્રીઓનું માન પણ છે, કારણ કે બાપ આવ્યા છે ને. બાપ માતાઓની મહિમા ઊંચી કરે છે. તમે શિવ શક્તિ સેના છો, તમે જ શિવ બાબાને જાણો છો. સત્ય તો એક જ છે, ગવાય પણ છે, સચની બેડી હલે ડૂલે ડૂબે નહીં, તો તમે સાચા છો. નવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છો, બાકી જુઠ્ઠી બેડીઓ બધી ખતમ થઈ જશે. તમે પણ કાંઈ અહીં રાજ્ય કરવાવાળા નથી, તમે પછી બીજા જન્મમાં આવીને રાજ્ય કરશો. આ ખૂબ ગુપ્ત વાતો છે જે તમે જાણો છો. આ બાબા ન મળ્યા હોત તો કંઈ પણ જાણતા નહોતા. હવે જવાનું છે. આ છે યુધિષ્ઠિર, યુદ્ધના મેદાનમાં બાળકો ઊભા કરવા વાળા. આ છે નોન વાયોલેન્સ, અહિંસક. મનુષ્ય હિંસા સમજી લે છે મારા મારીને. બાપ કહે છે પહેલી મુખ્ય હિંસા તો કામ કટારીની છે, એટલે કામ મહાશત્રુ કહ્યું છે. આના પર વિજય મેળવવાનો છે. મૂળ વાત છે જ કામ વિકારની. પતિત એટલે વિકારી, વિકારી કહેવાય જ છે પતિત બનવા વાળાને, જે વિકારમાં જાય છે. ક્રોધ કરવા વાળાને એવું નહીં કહેવાશે કે આ વિકારી છે. ક્રોધીને ક્રોધી, લોભીને લોભી કહેવાશે. દેવતાઓને નિર્વિકારી કહેવાય છે. દેવતાઓ નિર્લોભી, નિર્મોહી, નિર્વિકારી છે. એ ક્યારેય વિકારમાં નથી જતા. તમને કહે છે વિકાર વગર બાળકો કેવી રીતે થશે. તેમને તો નિર્વિકારી માનો છો ને, એ છે જ વાઇસલેસ નિર્વિકારી દુનિયા. દ્વાપર કળિયુગ છે વિશસ અર્થાત વિકારી દુનિયા. પોતાને વિકારી, દેવતાઓને નિર્વિકારી કહે તો છે ને. તમે જાણો છો આપણે પણ વિકારી હતા, હવે અમના જેવા નિર્વિકારી બની રહ્યા છીએ. લક્ષ્મીનારાયણે પણ યાદના બળથી આ પદ મેળવ્યું છે, ફરી મેળવી રહ્યા છે. આપણે જ દેવી દેવતા હતા. આપણે કલ્પ પહેલા આવું રાજ્ય મેળવ્યું હતું, જે ગુમાવ્યું ફરી આપણે મેળવી રહ્યા છીએ. આ જ ચિંતન બુદ્ધિમાં રહે તો પણ ખુશી રહેશે, પરંતુ માયા આ સ્મૃતિ ભૂલાવી દે છે. બાબા જાણે છે તમે સ્થાયી યાદમાં રહી નહીં શકો. આપ બાળકો અડોલ બની યાદ કરતા રહો તો જલ્દી કર્માતીત અવસ્થા થઈ જાય અને આત્મા પાછો ચાલ્યો જાય. પરંતુ ના, પહેલા નંબરમાં તો આ જવાવાળા છે, પછી છે શિવ બાબાની જાન. લગ્નમાં માતાઓ માટીના મટકામાં દીવો પ્રગટાવીને લઈ જાય છે ને, આ નિશાની છે. શિવ બાબા સાજન તો સદા જાગતી જ્યોત છે, બાકી આપણી જ્યોત જગાડી છે. અહીંની વાત પછી ભક્તિ માર્ગમાં લઈ ગયા છે. તમે યોગ બળથી પોતાની જ્યોત જગાડો છો, યોગથી તમે પવિત્ર બનો છો, જ્ઞાનથી ધન મળે છે, ભણતરને સોર્સ ઓફ ઇન્કમ અર્થાત આવકનું સાધન કહેવાય છે ને. યોગ બળથી તમે ખાસ ભારત અને આમ આખા વિશ્વને પવિત્ર બનાવો છો. આમાં કન્યાઓ ખૂબ સારી મદદગાર બની શકે છે. સર્વિસ કરી ઊંચું પદ મેળવવાનું છે. જીવન હીરા જેવું બનાવવાનું છે, ઓછું નહીં. ગવાય છે ફોલો ફાધર મધર અર્થાત માત પિતાનું અનુકરણ કરો. જુઓ મધર ફાધર અને અનન્ય બ્રધર્સ અર્થાત ભાઈઓ, સિસ્ટર્સ અર્થાત બહેનો. આપ બાળકો પ્રદર્શનમાં પણ સમજાવી શકો છો ને કે તમને બે ફાધર છે, લૌકિક અને પારલૌકિક. આમાં મોટું કોણ? મોટા તો જરૂર બેહદના બાપ થયા ને, વારસો એમની પાસેથી મળવો જોઈએ. હમણાં વારસો આપી રહ્યા છે, વિશ્વના માલિક બનાવી રહ્યા છે. ભગવાન વાચ, તમને રાજયોગ શીખવાડું છું, પછી તમે બીજા જન્મમાં વિશ્વના માલિક બનશો. બાપ કલ્પ કલ્પ ભારતમાં આવીને ભારતને ખૂબ સાહુકાર બનાવે છે. તમે વિશ્વના માલિક બનો છો આ ભણતરથી. તે ભણતરથી શું મળશે? અહીં તો તમે હીરા જેવા બનો છો 21 જન્મ માટે. તે ભણતરમાં રાત દિવસનો ફરક છે. આ તો બાપ, શિક્ષક, ગુરુ એક જ છે. તો બાપનો વારસો, શિક્ષકનો વારસો અને ગુરુનો વારસો બધું જ આપે છે. હવે બાપ કહે છે, દેહ સહિત બધાને ભૂલવાના છે. આપ મોએ મર ગઈ દુનિયા. બાપના એડોપ્ટેડ અર્થાત દત્તક બાળકો બન્યા, બાકી કોને યાદ કરશો? બીજાને જોતા પણ જેમ કે જોતા નથી. પાર્ટમાં પણ આવીએ છીએ, પરંતુ બુદ્ધિમાં છે. હવે આપણે ઘરે જવાનું છે, પછી અહીં આવીને પાર્ટ ભજવવાનો છે. આ બુદ્ધિમાં રહે તો પણ બહુ જ ખુશી રહેશે. બાળકોએ દેહભાન છોડી દેવું જોઈએ. આ જૂની ચીજ અહીં છોડવાની છે. હવે પાછા જવાનું છે. નાટક પૂરું થાય છે. જૂની સૃષ્ટિને આગ લાગી રહી છે. આંધળાના સંતાન આંધળા અજ્ઞાન નિંદરમાં સૂતેલા પડ્યા છે. મનુષ્ય તો સમજશે, આ સૂતેલો મનુષ્ય દેખાડ્યો છે, પરંતુ આ અજ્ઞાન નિંદરની વાત છે જેનાથી તમે જગાડો છો. જ્ઞાન અર્થાત દિવસ છે સતયુગ, અજ્ઞાન અર્થાત રાત છે કળિયુગ. આ બહુ જ સમજવાની વાતો છે. કન્યા લગ્ન કરે છે તો માતા પિતા સાસુ સસરા વગેરે પણ યાદ આવશે, તેમને ભૂલવા પડે. એવા પણ યુગલ છે જે સંન્યાસીઓને દેખાડે છે, અમે યુગલ બનીને ક્યારેય વિકારમાં નથી જતા. જ્ઞાન તલવાર વચ્ચે છે. બાપનું ફરમાન છે પવિત્ર રહેવાનું છે. જુઓ, રમેશ ઉષા છે, ક્યારેય પણ પતિત નથી બન્યા. આ ડર છે, જો અમે પતિત બન્યા તો 21 જન્મોની રાજાઈ ખતમ થઈ જશે, દેવાળું મારી દઈશું. અમે કોઈ કોઈ નપાસ થઈ જાય છે. એમ કોઈ કોઈ નપાસ થઈ જાય છે. ગંધર્વી વિવાહનું નામ તો છે ને, તમે જાણો છો. પવિત્ર રહેવાથી પદ ખૂબ ઊંચું મળશે. એક જન્મ માટે પવિત્ર બનવાનું છે. યોગ બળથી કર્મેન્દ્રિયો પર પણ કંટ્રોલ અર્થાત નિયંત્રણ આવી જાય છે. યોગ બળથી તમે આખી દુનિયાને પવિત્ર બનાવો છો. તમે કેટલા થોડા બાળકો યોગ બળથી આ આખો પહાડ ઉઠાવી સોનાનો પહાડ સ્થાપન કરો છો. મનુષ્ય થોડી સમજે છે. તમે તો ગોવર્ધન પર્વત પાછળ પરિક્રમા ફરતા રહે છે. આ તો બાપ જ આવીને આખી દુનિયાને ગોલ્ડન એજેડ અર્થાત સતયુગ બનાવે છે. એવું નથી કે હિમાલય કાંઈ સોનાનો થઈ જશે. ત્યાં તો સોનાની ખાણો ભરતું થઈ જશે. 5 તત્વ સતો પ્રધાન છે. ફળ પણ સારા આપે છે. સતો પ્રધાન તત્વોથી આ શરીર પણ સતો પ્રધાન બને છે. ત્યાંના ફળ પણ ખૂબ મોટા મોટા સ્વાદિષ્ટ હોય છે. નામ જ છે સ્વર્ગ. તો સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરવાથી જ વિકાર છૂટશે. દેહ અભિમાન આવવાથી વિકારની ચેષ્ટા અર્થાત ઈચ્છા થાય છે. યોગી ક્યારેય વિકારમાં નહીં જશે. જ્ઞાન બળ તો છે, પરંતુ યોગી નહીં હોય તો પડી જશે. જેમ પૂછાય છે, પુરુષાર્થ મોટો કે પ્રાલબ્ધ, તો કહેવાય છે પુરુષાર્થ મોટો. એમ આમાં કહેવાશે યોગ મોટો. યોગ દ્વારા જ પતિતથી પાવન બને છે. હવે આપ બાળકો તો કહેશો, અમે બેહદના બાપ પાસેથી ભણીશું, મનુષ્ય પાસે ભણવાથી શું મળશે, મહિનામાં શું કમાણી થશે. આ તમે એક એક રત્ન ધારણ કરો છો, આ છે લાખો રૂપિયાના. ત્યાં પૈસાની ગણતરી નથી કરાતી, અગણિત ધન હોય છે. બધાને પોતપોતાની ખેતી વગેરે હોય છે. હવે બાપ કહે છે, હું તમને રાજયોગ શીખવાડું છું. આ છે મુખ્ય ઉદ્દેશ, પુરુષાર્થ કરીને ઊંચા બનવાનું છે. રાજધાની સ્થાપન થઈ રહી છે. આ લક્ષ્મી નારાયણે કેવી રીતે પ્રાલબ્ધ મેળવી, આમની પ્રાલબ્ધને જાણી ગયા તો બાકી શું જોઈએ. હવે તમે જાણો છો, કલ્પના 5000 વર્ષ પછી બાપ આવે છે, આવીને ભારતને સ્વર્ગ બનાવે છે. તો બાળકોએ સર્વિસ અર્થાત સેવા કરવાનો ઉમંગ હોવો જોઈએ. જ્યાં સુધી કોઈને રસ્તો નથી બતાવ્યો, ખાવાનું નહીં ખાઈશું, એટલો ઉલ્લાસ ઉમંગ હોય ત્યારે ઊંચું પદ મેળવી શકો છો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, ઈશ્વરીય સર્વિસ કરી પોતાનું જીવન 21 જન્મો માટે હીરા જેવું બનાવવાનું છે. માત પિતા અને અનન્ય ભાઈ બહેનોને જ ફોલો કરવાના છે. બીજી પોઈન્ટ છે, કર્માતીત અવસ્થા બનાવવા માટે દેહ સહિત બધાને ભૂલવાના છે. પોતાની યાદ અડોલ અને સ્થાયી બનાવવાની છે. દેવતાઓ જેવા નિર્લોભી, નિર્મોહી, નિર્વિકારી બનવાનું છે. વરદાન છે, તડપતા આત્માઓને એક સેકન્ડમાં ગતિ સદગતિ આપવાવાળા માસ્ટર દાતા ભાવ. તડપતા આત્માઓને એક સેકન્ડમાં ગતિ સદગતિ આપવાવાળા માસ્ટર દાતા ભાવ. જેવી રીતે સ્થૂળ સિઝનનો પ્રબંધ કરો છો, સેવાધારી સામગ્રી બધી તૈયાર કરો છો જેનાથી કોઈને કાંઈ તકલીફ ન થાય, સમય વ્યર્થ ન જાય, એવી રીતે જ હવે સર્વ આત્માઓની ગતિ સદગતિ કરવાની અંતિમ સિઝન આવવાની છે. તડપતા આત્માઓને લાઇનમાં ઊભા રહેવાનું કષ્ટ નથી આપવાનું, આવતા જાય અને લેતા જાય. આના માટે એવર રેડી બનો. પુરુષાર્થી જીવનમાં રહેવા કરતા હવે દાતાપણાની સ્થિતિમાં રહો. દરેક સંકલ્પ, દરેક સેકન્ડમાં માસ્ટર દાતા બનીને ચાલો. સ્લોગન છે, હજુરને બુદ્ધિમાં હાજર રાખો તો સર્વ પ્રાપ્તિઓ જી હજુર કરશે. હજુરને બુદ્ધિમાં હાજર રાખો તો સર્વ પ્રાપ્તિઓ જી હજુર કરશે. અચ્છા, ઓમ શાંતિ. એકાંત પ્રિય બનો, એકતા અને એકાગ્રતાને અપનાવો. આજની પોઈન્ટ છે, એકતાની સાથે એકાંત પ્રિય બનવાનું છે. એકાંત પ્રિય તે હશે જેનો અનેક તરફથી બુદ્ધિ યોગ તૂટેલો હશે અને એકના જ પ્રિય હશે. એક પ્રિય હોવાના કારણે એકની જ યાદમાં રહી શકે. એકાંત પ્રિય અર્થાત એક સિવાય બીજું ન કોઈ. સર્વ સંબંધ સર્વ રચનાઓ એક પાસેથી લેવા વાળા જ એકાંત પ્રિય બની શકે છે. એકતાની સાથે એકાંત પ્રિય બનવાનું છે. એકાંત પ્રિય તે હશે જેનો અનેક તરફથી બુદ્ધિ યોગ તૂટેલો હશે અને એકના જ પ્રિય હશે. એક પ્રિય હોવાના કારણે એકની જ યાદમાં રહી શકે. એકાંત પ્રિય અર્થાત એક સિવાય બીજું ન કોઈ. સર્વ સંબંધ સર્વ રચનાઓ એક પાસેથી લેવા વાળા જ એકાંત પ્રિય બને છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.